कि जेने भगवान शरण स्वीकार्यो नथी, जेने माते समर्थ गुरु नथी, एने गरीब कहेवाय। छोड़े पछी लाखोपति होय, पर साचो श्रीमंत तो ते छे कि जेने प्रभुना शरण ने स्वीकार कर्यो छे, जेने माते समर्थ सदगुरु छे, ए श्रीमंत नो श्रीमंत छे। कोई दिवस गरीबाई नो विचार नहीं करवो। गरीबाई जेटली भयंकर नथी, एटला भयंकर आ गरीबाई ना विचारो भयंकर छे। आ जे कई देखाय छे आपणने, ए संकल्पनुं ज परिणाम छे। जो एको श्याम बहुलाम, आ सृष्टि पर संकल्पनुं ज परिणाम छे। परब्रह्मने विचारायो कि हुं एक छुं, मारे एकमांथी अनेक थवुं छे। आपणे विष्णुनी मूर्ति समजीए छे, विष्णु एटले ब्रह्म। એને વિચાર આવ્યો કે મારે એકમાંથી અનેક થવું છે, એ વિચાર ક્યાંથી આવ્યો? બે જગ્યાએથી વિચાર આવે। જો અહીંયાથી આવે ને તો ઉપર ઉપરી, પણ ડૂટીમાંથી આવે તો એ વિચાર સાચો અને સફળ થાય જ। એટલે ભગવાનને ડૂટીમાંથી વિચાર આવ્યો કે મારે એકમાંથી અનેક થવું છે। વિચાર એટલે કમળ, એટલે પેલી કમળની દાડી ફૂટી, આ પ્રતીક છે। હવે ભગવાને ઋષિ મુનિઓએ ગુલાબનો છોડ એમની દૂટીમાંથી ના ઉગાડ્યો, એ જાસૂદીનો ના ઉગાડ્યો, કે બીજા કોઈ ફૂલનો ના ઉગાડ્યો, અને કમળનો જ કેમ ઉગાડ્યો? કમળ વિકાસનું પ્રતીક છે, એ કમળ વિકાસ પામે છે, એટલે વિકાસનું પ્રતીક કમળ છે, માટે કમળમાં બ્રહ્માને બેસાડ્યા। આખી રચના બહુ સુંદર છે। દૂટીમાંથી જે વિચાર આવે એ સંકલ્પ સિદ્ધ થાય જ, કે છે ને કે અહીંયાથી નથી બોલતો, અહીંયાથી બોલીશું, આશીર્વાદ અહીંયાથી નથી આપતો, અહીંયાથી આપું છું। તો દૂટીમાંથી જે આશીર્વાદ આપે, જે વિચાર આવે એ સફળ થાય જ। પેલા બ્રહ્મને વિચાર આવ્યો દૂટીમાંથી, માટે દૂટીમાંથી કમળ નીકળ્યો, હા મારે એકમાંથી અનેક થવું છે। અને એ વિચાર, એ સંકલ્પનું પરિણામ એટલે આ સૃષ્ટિ। જગતમાં જે કઈ જોઈએ છે આપણે, એ વિચારોનું જ સાકાર સ્વરૂપ છે। આ માઇક છે, તો એ માઇક બનાવનાર જે કારીગર છે, એને વિચાર કર્યો આવું ગોળ બનાવું અને આવું બનાવું, એનો જે વિચાર આવ્યો એ એને અમલમાં મૂક્યો અને લોખંડ લઈને બનાવ્યું, આ એનું સાકાર સ્વરૂપ થઈ ગયું। એ ચિત્રકારના મનમાં વિચાર આવ્યો કે મારે આવું ચિત્ર ચિતરવું છે, એ સંકલ્પ થયો, અને એ સંકલ્પને કાગળ ઉપર એને લીટીઓ દોરીને ચીતરી નાખ્યો, તો એ ચિત્ર પેલા વિચારનું, પેલા ચિત્રકારનું વિચારનું સાકાર સ્વરૂપ છે। એક કવિને વિચાર આવ્યો અને એક સુંદર કાવ્ય લખી નાખ્યું, તો એ કાવ્ય પેલા કવિના સંકલ્પનું સાકાર સ્વરૂપ છે। આ મકાન બનાવ્યું, તો બનાવનારનું પહેલો વિચાર મનમાં કર્યો, સંકલ્પ કર્યો કે આવી જાતનું બનાવો, તો આ એક એન્જિનિયર જે હશે અથવા જે બનાવનાર હશે એના સંકલ્પનું આ સાકાર સ્વરૂપ છે। એટલે વિશ્વમાં જે કઈ દેખાય છે એ સંકલ્પનું જ પરિણામ છે। એટલે ઋષિ મુનિઓ સંકલ્પ ઉપર અત્યંત ભાર દેતા અને એમની દરરોજની પ્રાર્થનામાં કહેતા કે તન્મે માનાઃ શિવા સંકલ્પામસ્તુ, મારા મનની અંદર હંમેશા સુંદર વિચારો જાઓ। કોઈ દિવસ ગરીબાઈના વિચાર નહીં કરવાના, નીચ વિચાર કદીએ કરવાનો નહીં। આજે આપણે જે કઈ છીએ એ આપણા ગઈકાલના વિચારોનું પરિણામ છે, અને આજે જેવો વિચાર કરીશું એવો આપણે આવતીકાલે બનીશું। આવતીકાલ સુંદર બનાવી હોય તો સુંદર વિચાર કરજો, હા, એવો એક પણ વિચાર મનમાં ન ઉઠવા દો કે જે બીજાનું બૂરું થતું હોય, જેવો બીજાનું બગડતું હોય, બીજાનું અકલ્યાણ થતું હોય, એવા એક પણ વિચાર ન આવવા દો। એ જ દૂરવૃત્તિ, દુષ્ટ વિચાર એ જ રાક્ષસ। રાક્ષસ કે બીજે નથી હોતા, મનમાં જ હોય છે। ખરાબ વિચાર આવે ને એ જ રાક્ષસ છે। હવે એ રાક્ષસને મારી નાખવું હોય, એને દબાવવો હોય, તો શું કરવું પડે? ભગવાનને બોલાવવા પડે। એટલે રામનું, આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરો એટલે દુષ્ટ વિચાર બેસી જશે। જ્યારે પણ મનમાં ખરાબ વિચાર આવે કે તરત જ આપણા પ્રભુનું આપણે જેને માનતા હોય એવા ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ કરી દો કે મને આવો વિચાર આવ્યો, બીજાનું પડાવી લેવાનો વિચાર આવ્યો, પેલાને મારી નાખવાનો વિચાર આવ્યો, પેલાનું બગાડી નાખવાનો વિચાર આવ્યો, આવો વિચાર આવે ઈષ્ટદેવનું સ્મરણ કરો, એટલે દુર્વૃત્તિ નો સંહાર કરી નાખશે. આપણા દેવ, આપણા ઈષ્ટદેવ, મને સુંદર વિચારો કરો. ગરીબ આઈના વિચાર કદીએ કરવા નહીં. એક માણસ સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો કે સ્વામીજી, કે બોલો ભાઈ, હું બહુ દુઃખી છું, મારે 10,000 રૂપિયા દેવું થઈ ગયું છે. તે જમાનામાં હા, કે હા, આ તમારી પાસે બહુ મોટા મોટા રાજાઓ આવે છે, આ જયપુરના રાજા, કાશ્મીરના રાજા, એ બધા મોટા મોટા રાજાઓ તમારા ભક્ત છે, તમે એક રાજાને એટલું કહી દો કે આને 10,000 આપી દે, તો મને 10,000 મળી જાય, હા, અને મારું બધું દેવું નીકળી જાય. સ્વામી આવું કરો ને. સ્વામી એને જોયો, એવું કર, કાલે આવજે, હું રાજાઓ આવવાના છે, કાલે પૂછી જોઈશ, એટલે સારું આપજે. બીજે દિવસે આવ્યો, આવ્યો, સારો થયો આવ્યો. તે રાજા તો તને લા ભાઈ 10,000 નહીં, તને તો 1,00,000 રૂપિયા આપવાનું કે છે. ના હોય કે હા, 1,00,000 તો 1,00,000 લઈ લઈશ, હું એનો ધંધો કરીશ, બીજો આમ કરીશ, તેમ કરીશ, અરે 1,00,000 લઈ લઈશ. શું વાત કરો, હું જાણું સ્વામીજી તમે કહો એટલે આપે છે, પણ જો ભાઈ જયપુરના રાજાએ મને કહ્યું કે હું એના 2,00,000 રૂપિયા આપું, પણ મને 2 આંખો એની આપી દે, હે, આ 2 આંખો કાઢી આપે તો જયપુરના રાજા તને 2,00,000 રૂપિયા આપે. કાશ્મીરના રાજાએ કહ્યું કે મારે એને 2,00,000 રૂપિયા આપી દેવાના, પણ આ 2 હાથ મને કાપી આપે. બધા ટીહરીના રાજાએ કહ્યું કે મારે એને 2,00,000 આપી દેવાના, પણ 2 પગ મને કાપી આપે. કે બાપજી, હું તો તારી પાસે કેટલા બધા રૂપિયા છે, 2,00,000 ની આંખો, 2,00,000 ના હાથ, 2,00,000 ના પગ, 2,00,000 નું માથું, આટલા બધા રૂપિયા તારી પાસે છે, અને સારા કરંગ રહે છે. ગરીબાઈ બતાવશે, કોણ કે છે તું ગરીબ છે? ગરીબ તો તે છે કે જેના વિચારો ગરીબ છે. ઉચ્ચ વિચાર કરો. કોણે કહ્યું કે શ્રીમંત કોણ ને ગરીબ કોણ? જેના વિચારો નીચા, ગરીબ, એ જ ગરીબ છે. એટલે કોઈ દિવસ હું હલકો છું, અમે નકામા છીએ, એ અમે તો હાવ લાચાર છીએ, અમે ગરીબ છીએ, અમારે થયા ના, આવો વિચાર કોઈ દિવસ નહીં કરવાનો. આપણે મહાન છે, આપણે ભગવાનને શરણે બેઠેલા છીએ, આપણે પ્રભુના પુત્રો છીએ, કોઈ સામાન્ય નથી. શ્વાન શ્રીમંતનું માન પામે ઘણું, આપણે શ્રીમંતના શ્વાન છીએ. ભલે ને કૂતરા હોય, પણ શેઠનો કૂતરો છે, પૈસાદારનો કૂતરો છે, તેમ ભગવાનના આપણે છીએ. માટે મનમાં એક પણ ખરાબ વિચાર ના લાવશો. વિચાર આપણને મહાન બનાવી દે, અને વિચાર આપણને નીચા બનાવી દે. જો રકમાંબા કેવું સુંદર જીવન જીવે છે, એ ધનથી ભલે ગરીબ છે, પણ તન મન ગૌરવવંત, ખુમારીથી જીવતો સદા સ્મરી ભગવંત. ભગવાન સ્મરણ કરતા કરતા ખુમારીથી જીવો, કદી લાચારી ના રાખશો. આપણે છે ના લાચાર, ભગવાને આપણને શું નથી આપ્યું? હાથ આપ્યા, પગ આપ્યા. અરે આપણા શાસ્ત્રો તો કેવી સુંદર વાત કરે છે. બાપજીએ મજાની વાત કરી કે માથું ઠંડુ રાખો અને હાથ પગ ગરમ રાખો. જો શાસ્ત્રોએ કેવી સરસ વાત કરી છે, આપણે ઉઠતાની વારમાં શું કરવાનું? ઉઠતાને કરતન કરપ્રસ્થાભ્યાન નમઃ, ઉઠતાની વારમાં 2 હાથ ઘસવાના એમ. હાથમાં ગરમાટો લાવો ભાઈ, હાથ હાથ ઠંડા રાખો તો નહીં ચાલે. આમ 2 હાથ બરાબર ઘસીને ગરમ કર્યા પછી આમ જોવાનું, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂળે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ. કેટલી સુંદર વાત સમજાવે છે. નિષ્ક્રિય બનવાનું નથી, હાથને ગરમ રાખ, કામ કર. તારા હાથમાં જ લક્ષ્મી છેલા, તું ધારે તો લક્ષ્મીને હાથમાં જ લાવી શકે, કામ કરે તો. એટલે કહું કે કરાગ્રે વસતે લક્ષ્મી, તારા હાથમાં જ લક્ષ્મીનો વાસ છે. પછી શુક્રવાર બીજે ખોરે છે. આવી ખુમારીથી જીવો. દિવસો વીતતા જાય ને દીકરા મોટા થાય, નિરખી નિરખી દીકરા માતા મનહર ખાય. પોતાનો બધો પ્રેમ, જે કઈ શક્તિ હતી, એ દીકરાઓમાં કેન્દ્રિત કરી દીધી. વિધવા બહેનોએ મા રૂકબામ મારા જીવનમાંથી કેટલું શીખવાનું છે. કે જો આ માજીની પાસે શું હતું ભાઈ, કશું જ હતું. એને પોતાનું ધ્યાન બે દીકરાઓમાં કેન્દ્રિત કરી દીધું. અંત સમયે કહી ગયા છે ને કે મારી મૂડી આજ છે, હા રૂકમાં હું તને બીજું કઈ સોંપી જતો નથી, બેંકમાં એક પૈસો નથી, સોનાની વાલની એક વીંટી પણ મેં તને કરાવી નથી. કમાય બિચારા ક્યાંથી જ કરાવે, સારું કપડું પણ મારી પાસે નથી રૂકમાં, પણ આ બે દીકરાઓ મેં રત્ન જેવા તને આપીને જાઉં છું. એને તું સાચવજે, સાચો વારસદાર તો આપણો દીકરો છે, એને કેળવણી આપી અને સંસ્કાર આપવા એ જ આપણું કર્તવ્ય છે અને એ જ સમાજ પ્રત્યેની આપણો ફરજ છે. દીકરા નકામા નીકળશે, ચોર નીકળશે, એ દારોડિયા નીકળશે, ખરાબ નીકળશે, તો અનિષ્ટ તત્વો બનીને સમાજને હેરાન કરશે. પણ દીકરાને એવા સુંદર બનાવો કે જે સમાજનું કલ્યાણ કરે, એ ગામમાં શાળા ચલાવે, કોઈને મદદ કરે, એને કંઈ ને કંઈ કરે સમાજના કલ્યાણના કામ, એવા દીકરાને પ્રદાન કરો. જુઓ, પૂર્વે માતા જાનકી વાલ્મીકી આશ્રમમાં લવકુશને દેતો હતો અનુપમ શિક્ષા ત્યાય. જેમ માં સીતાજી લવ અને કુશને શિક્ષા આપતો હતો તેમ અહી રૂકમાય દીકરા અદ્વયને વિધ વિધ શિક્ષા આપતો ધર્મ કર્મની તેમ. જો જાત જાતના, જો ભાઈ નયા સિવાય જમાય નહીં, પૂજા તો કરવી જ પડે, સંધ્યા તો કરવી જ પડે. જો આ સંસ્કાર માં ધારે તો બાળકને આપી શકે. જ્યાં મંદિરે જવું જ પડે ભાઈ, આપણા ભગવાનનું સ્મરણ કરવું જ પડે, નયા સિવાય તો જમાય જ ના આપણાથી. આવી શિખામણ આપી આપીને બાળકને તૈયાર કરો. એ અલગજી કહે છે કે સમય ને સર તો વારસી, સર 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 કયો જાય, બાબુને નારણ હવે વયમાં વધતા જાય. બે દીકરાઓ મોટા થવા લાગ્યા, 8 વર્ષનો ત્યાં થયો બાબુ મોટો, એમ નારાયણ 6 વર્ષનો થયો હવે તું તેમ. નારાયણ 6 વર્ષનો થયો, બાબુ 8 વર્ષનો થયો, એટલે માના મનમાં આનંદ થયો કે હવે મારે આ બે દીકરાઓને ઉપનયનના સંસ્કાર આપું, જરૂરી દઉં. દીકરાનો પ્રસંગ આવે માને કેટલો આનંદ થાય. પાસે એક પણ પૈસો નથી, કોઈ સાધન નથી, પણ માં છે ને, મારા દીકરાઓની જનોઈ દેવાય, હું એને ભિક્ષા આપું, કેવો માને આનંદ થાય. એટલે વિશ્વનાથને વાત કરી કે હવે બાબુ અને નારાયણ મોટા થઈ ગયા છે, જનોઈ દેવાનો સમય આવ્યો છે, ભાઈ તું કઈ મદદ કરી શકીશ? વિશ્વનાથે ગસીને ના પાડી કે ભાઈ મારાથી કશું બને નહીં, એવું કરો તમે દેવડે કાગળ લખો, કેમ તમારો તો કઈ ભાગ નથી, અને તમારા પતિએ તો દર વર્ષે દર મહિને 3-3 રૂપિયા એમને મોકલ્યા છે, તમારા ખેતર હશે, તમારું ઘર હશે, તમારા ભાગનું તો કઈ આવ્યું હશે ને, તો એ નથી તમારું, ત્યાં કાગળ લખો ને. શું બોલે માં બિચારા? માએ દેવડે કાગળ લખ્યો કે દીકરાઓ મોટા થયા છે, બંનેની જનોઈ દેવાની છે, અહીંયા મારી પાસે સાધન નથી, તો મારે શું કરવું? તમે કહો એમ કરું, પૈસા મોકલી આપશો અથવા બીજી કઈ વ્યવસ્થા કરશો? એટલે દેવડેથી કાગળ આવ્યો કે બે દીકરાઓને લઈને તમે અહીં આવી જાઓ, અમે બંનેને અહીંયા જનોઈના સંસ્કાર આપી દઈશું અમારા ખર્ચે. માજી તૈયાર થઈ ગયા. વિશ્વનાથને વાત કરી કે હું જઉં કે જાઉં ને, બહુ સારું, ત્યાં દેતા હોય તો ત્યાં નીવડાવો, કારણ કે અહીં અમારી કઈ સગવડ થાય એવી નથી. માજી તૈયાર થયા, જવાનું ભાડું જોઈએ ને, રત્નાગીરી કે અહીં પડ્યું છે, તે વખતે કોકણ પ્રાંતમાં રેલવે નથી, એટલે મુંબઈથી સ્ટીમરમાં અથવા તો વહાણમાં બેસીને રત્નાગીરી જવાનું અને ત્યાં ઉતરીને દેવડે જવાનું. બોલો, 1 લાખ 25 આવે માની ઉંમર, 25-26 વર્ષ થઈ જશે છોકરાઓની ઉંમર પ્રમાણે, એટલે માં 28-30 વર્ષ ન હતા. 1 વિધવામાં કોઈ નથી જેનું, એ છતાં હસતા ને હસતા બે દીકરાઓને લઈને એક ભાઈની પાસેથી 100 રૂપિયા ઉછીના લીધા અને તે લઈ અને માજી બંને દીકરાઓને લઈને નીકળ્યા. હે દીકરા તે દિવસો મોના હતા, રસ્તા ધોળી જાણ રત્નાગીરી જાવા અરે બેસવું પડતું વાણ, એટલે વાણમાં બેસીને જવાનું હતું. લઈ નાના બે દીકરા માર કુમાંબામ, હિંમત થી વાણે ચડી પહોંચ્યો દેવળે ગામ. કેવી જબરી હિંમત એમની, મુંબઈ જવાનું, મુંબઈથી વાણમાં બેસીને રત્નાગીરી અને રત્નાગીરી દેવળે. જો મારી પાસેથી આ હિંમત શીખો, કઈ રીતે દીકરાઓને સારા કરવા, સંસ્કાર આપવા. પૈસો એ મહત્વ નથી, એની પાસે શું પૈસા હતા, પણ એની જીવન, એની હિંમત કેવી હતી. એક વિધવા, પણ કેવું પવિત્ર જીવન જીવીને એને વિશ્વનું કલ્યાણ કરવા માટે આપણને દીકરો આપી દીધો. ગામ પહોંચતો માં મળ્યા, બધા કુટુંબીજન મળ્યા, દીકરાઓને જોઈને બધા પ્રસન્ન.